વશિષ્ઠ જીએ પછી તો શ્રી સીતારામજીના પણ વખાણ કર્યા, શ્રી રામનું સ્મરણ થયું, તે ઋષિ પત્ની આંખો ભીની થઈ બોલ્યા, માતા પિતા પ્રત્યે રામજીને કેવી લાગણી હતી? માતા પિતાની આજ્ઞા શિરોમાન્ય સમજીને એ આનંદથી વનમાં પધાર્યા છે, પિતાની આજ્ઞાનું પાલન કરવું એ જ પુત્રનો ધર્મ છે, તે પુત્ર ભાગ્યશાળી છે જેને માતા પિતા પ્રાણ કરતાં વહાલા લાગે છે. ભરત, શ્રી રામજી જેમ પિતાની આજ્ઞાનું પાલન કરે છે તેમ તું પણ પિતાજીની આજ્ઞાનું પાલન કર. રામજીને આજ્ઞા થઈ વનવાસની અને તેને અને તને આજ્ઞા થઈ રાજ્ય કરવાની. પિતા જેને રાજ્ય આપે એ જ રાજા થાય. તારા પિતાએ તને રાજ્ય આપ્યું છે, અમારા બધાની ઈચ્છા છે કે અમે તારો આવતીકાલે રાજ્ય અભિષેક કરીએ. ભરત, તું રાજા થઈશ ને તો રામજી પણ બહુ રાજી થશે. હું જાણું છું રામજીને માટે તારા હૃદયમાં અતિશય પ્રેમ છે, પણ શ્રી રામ લક્ષ્મણ જાનકી વનમાં ગયા, મહારાજા દશરથ સ્વર્ગે સિધાવ્યા, આ અયોધ્યા આજે અનાથ છે, રાજા વિનાની પ્રજા દુઃખી થાય છે, રાજા વિના સિંહાસન ખાલી રહે નહીં, તેથી મેં નિશ્ચય કર્યો છે કે આવતીકાલે રાજ્ય અભિષેક કરીને તને ગાદીએ બેસાડવો. 14 વર્ષ સુધી તારે રાજ્ય કરવું જ પડશે. 14 વર્ષ પછી શ્રી રામ અયોધ્યા પધારે, પછી તને યોગ્ય લાગે તો ભલે એમને ગાદીએ બેસાડજે. વશિષ્ઠજીએ ભાષણ પૂરું કર્યું. પડદામાં શ્રી કૌશલ્યમાં વિરાજેલા હતા. માએ પડદામાંથી જ ભાષણ કર્યું. બોલ્યા, ભાઈ ભરત, ધીરજ રાખ, રામ વનમાં છે, ગુરુદેવની આજ્ઞાનું પાલન કર. મારી પણ એ જ ઈચ્છા છે કે ભરતનો રાજ્ય અભિષેક થાય. તે પછી મંત્રીજીનું ભાષણ થયું. મહાજન લોકોએ પણ ભરતના રાજ્ય અભિષેકમાં સંમતિ આપતા હાથ જોડીને કહ્યું, ભરતજી, અમારી બધાની બહુ ઈચ્છા છે તમે રાજા થાવ, અમે બધા તમારા આધારે જીવીએ છીએ, ગુરુજીની આજ્ઞાનું પાલન કરો. બધા હવે ભરતજી શું બોલે છે તે સાંભળવા ઉત્સુક થયા. ભરતજીએ શ્રી સીતા રામજીનું સ્મરણ કર્યું. સીતારામ, 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 સીતારામ. ભરતજી ઊભા થયા. એમણે ગુરુદેવના ચરણમાં વંદન કર્યું અને બોલવાની શરૂઆત કરી. ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવું એ મારો ધર્મ છે. ગુરુદેવની આજ્ઞા યોગ્ય છે કે અયોગ્ય છે તેનો વિચાર કરવાની જરાય જરૂર નથી. ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવાથી જ અમારું કલ્યાણ છે. સૂર્યવંશના રાજાઓ તો બાળકને જન્મ આપે છે, પણ આ બાળકોનું, અમારા સૌનું રક્ષણ કરનાર તો અમારા ગુરુદેવ શ્રી વશિષ્ઠ ઋષિ છે. ગુરુદેવે મને આજ્ઞા આપી છે, મારા મા કૌશલ્યાજીએ પણ આજ્ઞા કરી છે કે મારો રાજ્ય અભિષેક થાય. અયોધ્યાની પ્રજા પણ એવું ઈચ્છે છે કે રાજ્ય અભિષેક થવો જોઈએ. આજે હું સામો જવાબ આપું છું તો મને ક્ષમા કરજો. દુઃખીને વિવેક હોતો નથી. આપ સર્વને વંદન કરી મારા હૃદયમાં જ જે ભાવ છે તે આજ વ્યક્ત કરવા માંગુ છું. મારે લોકોને આટલું જ પૂછવાનું છે કે મને ગાદીએ બેસાડવાથી અયોધ્યાની પ્રજા સુખી થશે એવી એમની માન્યતા છે કે હું સુખી થઈશ એવી માન્યતા છે? મેં તો નિશ્ચય કર્યો છે કે મારું કલ્યાણ શ્રી સીતારામજીની સેવામાં છે. હિત હમાર સિયપતિ સેવ સેવકાઈ મેં મારા મનથી નિશ્ચય કર્યો છે, શ્રી રામ સેવાથી જ મારું કલ્યાણ છે, આ રાજ્યનો હિસાબ સો શ્રી રામ વિના રાજ્ય સા કામનું, જેમ જીવ વિના આ શરીરની શોભા નથી તેમ શ્રી રામ વિના આ રાજ્યની પણ શોભા નથી, રામ સેવામાં હું જવાનો છું આ મારો નિશ્ચય છે. કદાચ તમે એમ માનતા હશો કે ભરતને ગાદી ઉપર બેસાડશું તો અયોધ્યાની પ્રજા સુખી થશે, આ તમારી કલ્પના અતિશય ખોટી છે. તમને ખરું કહું છું, કઈ કઈનો બાળક કઈ કઈ કરતા પણ અધમ છે. મારો જન્મ આ જગતમાં થયો ન હોત તો આજે મારી અયોધ્યા દુઃખી ન હોત. અયોધ્યાના દુઃખનું કારણ ભરત છે. આ જગતમાં એવું કોણ છે જેને શ્રી સીતારામજી પ્રાણ કરતા પ્યારા લાગતા ન હોય. મોબીનું કો સચરાચર માહી, જે સિય રામુ પ્રાણ પ્રિય ના હો. હું અને મારી માં કઈ કઈ, અમારા બે સિવાય આ જગતમાં એવું કોઈ નથી જેને શ્રી સીતા રામજીમાં સ્નેહ નથી. આ બધો અનર્થ મારા લીધે થયો છે. મારા જન્મથી અયોધ્યા દુઃખી થઈ છે. મને તમે ગાદી ઉપર બેસાડશો તો ધરતી રસા તારમાં ડૂબી જશે. હું અધમ છું, પાપી છું. પૃથ્વી પર ગંગાજીને લઈ આવનાર મહાન ભગીરથ રાજા જે ગાદી ઉપર વિરાજતા હતા, જે ગાદી ઉપર દિલીપ મહારાજ બેસતા હતા, જે ગાદીને રઘુરાજા શોભાવતા હતા, તે રઘુવંશીની ગાદીને હું વંદન કરું છું. આ ગાદીમાં બેસવા હું લાયક નથી. કૌશલ્યામાં બહુ સરળ છે અને એમનો મારા ઉપર અતિશય પ્રેમ છે, તેથી મને ગાદી ઉપર બેસવાની આજ્ઞા કરે છે. આજે મારું ભાગ્ય પ્રતિકૂળ છે અને તેથી મારા ગુરુદેવ પણ મને આવી જ આજ્ઞા કરે છે. હું આજે સામો જવાબ આપું છું પણ મારા પ્રાણ નીકળતા નથી. લોકો મારા માટે ગમે તેમ બોલતા હશે તેનું મને જરાય દુઃખ નથી. મારા પિતાજી સ્વર્ગમાં ગયા તેનું પણ મને દુઃખ થતું નથી. મને એક જ દુઃખ છે કે શ્રી સીતારામજી મારા લીધે દુઃખી થાય છે. એક ઉર્બસ દુસહ દવારી, મોહી લગી મેં સિય રામ દુખારી. શ્રી રામ અને જાનકીજી ઉગાડા પગે વનમાં ફરે છે, આ વિચાર મારા મનમાં આવે છે ત્યારે મારું હૈયું ઉકરે છે. શ્રી સીતાજીને કોઈ દિવસ ધરતી ઉપર પગ મૂક્યો નથી, આજે ઉગાડા પગે વનમાં ચાલે છે, કંદ મૂર ફર આરોગે છે. આ અનર્થનું કારણ હું છું. શ્રી રામ દર્શન વિના મારી આ વેદના શાંત થશે નહીં. અયોધ્યાની પ્રજાને હું વારંવાર વંદન કરીને ભીખ માંગું છું કે તમે મને આશીર્વાદ આપો. આવતીકાલે હું ચિત્રકૂટ જવાનો છું. હું રામજીને મનાવીશ કે શ્રી સીતા રામજી અયોધ્યામાં પાછા પધારે અને આ સૂર્યવંશની પવિત્ર ગાદી ઉપર બિરાજે. વને વસામ્યહમ દુર્ગે રામો રાજા ભવિષ્યતિ. મને એવો આશીર્વાદ આપો કે શ્રી સીતારામજી પાછા ફરે. 14 વર્ષ વનમાં હું રહીશ. હું અપરાધી છું. આ સર્વ અનર્થનું કારણ હું છું. પણ મને વિશ્વાસ છે કે મારા મોટાભાઈ મારા અપરાધની મને ક્ષમા કરશે. યદ્યપિ મેં અનભલ અપરાધી, ભય મોહી કારણ સકલ ઉપાધિ, તદપિ શરણ સન્મુખ મોહી દેખી, ક્ષમી સબ કર કરહી કૃપા, વિશેષી હું આવતીકાલે ચિત્રકૂટમાં એમને શરણે જવાનો છું. કઈ કઈનો દીકરો જાણીને તે મારો તિરસ્કાર નહીં કરે, મારા પર એમનો અતિશય પ્રેમ છે. અમે નાના હતા ત્યારે રમતમાં પણ કોઈ દિવસ રામજીએ મને નારાજ કર્યો નથી. હું શ્રી રામજીને શરણે જઈશ, શ્રી સીતા રામજીને મનાવીશ. તમે મને આશીર્વાદ આપો, શ્રી સીતા રામજી અયોધ્યામાં પધારે. રાજ્યમ ચાહમ ચ રામસ્ય, આ રાજ્ય રામજીનું છે, હું રામજીનો સેવક છું. ભરતજી કહે છે, હું ભગવાનનો છું, મને લૌકિક સંપત્તિનો જરાય ખપ નથી. ભરતજી બોલતા બોલતા દ્રવી ગયા. મારે લીધે શ્રી સીતા રામજી કંદમૂર ખાય છે. આ વિચાર મનમાં આવ્યો કે ભરતજી અતિશય વ્યાકુળ થઈ ગયા, આંખમાંથી ચોધાર આંસુ નીકળતા હતા. વશિષ્ઠજીએ જોયું કે ભરત કદાચ પડી જશે. વશિષ્ઠજી ઊભા થયા, એમણે ભરતજીને બે હાથ પકડીને પાસે લીધા. આજે અયોધ્યાની પ્રજાને ભરતજી પ્રાણ કરતા પ્યારા લાગ્યા. સૌને થયું કે કઈ કઈ જેવો આ દીકરો નથી, ભરત તો રામ પ્રેમની મૂર્તિ છે. ભરત ચરિત્રમાં તુલસીદાસજીને પણ સમાધિ લાગી છે. ભરતજીનો રાજ્ય અભિષેક કરવાની બધાની ઈચ્છા હતી, પણ ભરતજીએ રાજા થવાની ના પાડી. તમને કોઈ 2-5 હજાર રૂપિયા આપે તો લેવાની ના પાડશો? તમે તો હાથ જોડીને આભાર સાથે એનો સ્વીકાર કરી લેશો. મનને મનાવશો કે કોઈ આપે તો શું કરવાના હતા? ભરતજીને તો કૌશલ્યા માની આજ્ઞા હતી. કઈ કઈની આજ્ઞા હતી? કે તું ગાદી ઉપર બેસ. ગુરુદેવની પણ આજ્ઞા હતી. માની આજ્ઞાનું પાલન કરવું તે પુત્રનો ધર્મ છે. ગુરુદેવની આજ્ઞાનું પાલન કરવું તે શિષ્યનો ધર્મ છે. પણ ભરતજીએ માની આજ્ઞાનું પાલન કર્યું નહીં, ગુરુદેવની આજ્ઞાનું પાલન કર્યું નહીં, રાજ્ય લેવાની ના પાડી. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે માનો સંબંધ દેહ સાથે છે, આત્માનો સંબંધ રામજી સાથે છે. દેહની કોઈ માં છે કે દેહનો કોઈ પિતા છે? આત્માના પિતા માતા બંધુ તો પરમાત્મા શ્રી રામ છે. માતા રામો મત પિતા રામચંદ્ર, સ્વામી રામો મત સખા રામચંદ્ર, સર્વસ્વમ મે રામચંદ્રો દયાળુ નાન્યમ. જાને નૈવ જાને, વૈવ જાને ન જાને. ધર્મ 2 પ્રકારના છે, દેહ ધર્મ અને આત્મધર્મ. ભરતજીનો દેહ ધર્મ એમ કહેતો હતો કે માતા કૌશલ્યાજીની આજ્ઞાનું પાલન કરીને ગાદી ઉપર બેસવું, પણ આત્માનો ધર્મ છે કે પરમાત્માના ચરણમાં જવું. ભરતજીનો આત્મધર્મ કહેતો હતો કે વનમાં જઈ શ્રી રઘુનાથજીનું શરણ લેવું. આત્મધર્મમાં દેહ ધર્મ વિઘ્ન કરે તો દેહ ધર્મને ગૌણ માની તેનો ત્યાગ કરવો અને આત્મધર્મનું પાલન કરવું. અને તેથી ભરતજીએ કહ્યું, મારે ગાદી ઉપર બેસવું નથી, મારે તો ચિત્રકૂટ જવું છે. પ્રહલાદજીને એમના પિતાએ આજ્ઞા કરી હતી કે તું પરમાત્માની ભક્તિ કરીશ નહીં. પ્રહલાદજીએ આજ્ઞા માની નહીં. પ્રહલાદજીએ કોઈ દિવસ પિતાજીને સામો જવાબ આપ્યો નથી, પિતાજીની અન્ય આજ્ઞાનો ભંગ કર્યો નથી. પ્રહલાદજી પિતાજીની સેવા કરતા હતા, પણ ભક્તિ પરમાત્માની કરતા હતા. ભાગવતમાં ગોપીની કથા આવે છે. શરદ પૂર્ણિમાની રાત્રે શ્રીકૃષ્ણ પરમાત્મા વાંસળી સાંભળીને ગોપીઓ દોડતી વૃંદાવનમાં ભગવાનને ચરણે ગઈ છે. તે સમયે ભગવાન ગોપીઓને ઘેર પાછા જવા આજ્ઞા કરે છે. પ્રભુએ ગોપીઓને દેહ ધર્મનો ઉપદેશ કર્યો છે. ગોપીને પતિની સેવામાં જવાનો આદેશ આપ્યો છે. ગોપીઓએ તેનો આત્મધર્મથી જવાબ આપ્યો છે. પતિ એ તો દેહનો પતિ છે, આ શરીરનો કોઈ પતિ હશે, શરીરનો કોઈ પિતા હશે, પણ આત્માનો કોઈ પતિ નથી, કોઈ પિતા નથી. આત્માનો ધર્મ તો પરમાત્માને મળવાનો છે. સ્ત્રીનો ધર્મ છે કે પતિની સેવા કરે, પણ જે સ્ત્રી નથી, જે શુદ્ધ ચેતન આત્મા છે, તે કોની સેવા કરે? સ્ત્રી તત્વ, પુરુષ તત્વ એ તો દેહના ધર્મ છે. શરીર એ સ્ત્રી છે, પુરુષ છે. આત્મા સ્ત્રી નથી, આત્મા પુરુષ નથી, આત્મા સ્ત્રી પુરુષેતર પણ નથી. શરીરના ધર્મ જુદા છે, આત્માના ધર્મ જુદા છે. પ્રભુ, આપે દેહ ધર્મ સમજાવ્યો, પણ આત્મધર્મનું શું? શુદ્ધ ચેતન આત્મા પરમાત્માને છોડીને ક્યાં જાય? દેહ ધર્મ અને આત્મા ધર્મનો જ્યાં વિરોધ થાય છે, ત્યાં મહાત્માઓ દેહ ધર્મ છોડી દે છે. માતા પિતા એ આ શરીરના માતા પિતા છે, આત્માના માતા પિતા પરમાત્મા છે. પરમાત્માના માર્ગે જતા માતા પિતા અટકાવે તો માતા પિતાનો પણ ત્યાગ કરવો. મીરાબાઈના ચરિત્રમાં આવે છે કે મીરાબાઈને લોકોએ બહુ ત્રાસ આપ્યો ત્યારે તે મૂંઝાયા. એમણે તુલસીદાસ મહારાજને પત્ર લખ્યો કે હું 3 વર્ષની હતી, ત્યારથી મારા ગિરધર ગોપાળને પરણી છું. આ સગા સંબંધીઓ મને બહુ ત્રાસ આપે છે, મારે હવે શું કરવું? તુલસીદાસજીએ ચિત્રકૂટથી જવાબ લખ્યો છે. જાકે પ્રિયન રામ બૈદેહી તજ્યે તાહી કોટી બૈરી સમ યદ્યપિ પરમ સ્નેહી. જેને શ્રી સીતારામજી પ્યારા ન લાગે, શ્રી રાધા કૃષ્ણ પ્યારા ના લાગે, એવો કોઈ પરમ સ્નેહી હોય તો પણ તેનો ત્યાગ કરવો. થોડો વિચાર કરશો તો ધ્યાનમાં આવશે કે ઘરના લોકોને મન જોઈતું નથી, તન અને ધન જોઈએ છે. ઈશ્વરને તન જોઈતું નથી, ધન જોઈતું નથી, મન જોઈએ છે. કલ્પના કરો કે તમારા કોઈ ખાસ મિત્રને ઘેર લગ્ન પ્રસંગ છે. તમે એને કહો કે ભાઈ, હું તને કંઈ આપવાનો નથી, તારા ઘરનું કોઈ કામ કરવાનો નથી, તારે ઘેર આવવાનો નથી, પણ હું મારું મન તને આપવાનો છું. તો પેલો કહેશે કે તારું મન લઈને હું શું કરું? તું મારે ઘેર આવે, મારું કંઈક કામ કરે, મને કંઈક આપે તો લાભ છે. માનવ તન અને ધન માંગે છે, ઈશ્વર જ મન માંગે છે. પરમાત્માને ધન જોઈતું નથી, કારણ કે એ લક્ષ્મીપતિ છે. લક્ષ્મીપતિને ધનથી કોઈ પણ રાજી કરી શક્યો નથી. પરમાત્માને કોઈના તનની જરૂર નથી. પરમાત્મા માંગે છે મન. ભરતજીનું મન રામજીના ચરણમાં છે. ભરતજીની નિષ્ઠા છે કે રામ ભક્તિમાં કોઈ વિઘ્ન કરે તો મારે માનવું નથી, મારે રાજ્ય જોઈતું નથી. સંસારના વિષયો જેને બહુ મીઠા લાગે છે તે ભગવાનની ભક્તિ કરતો જ નથી. સંસારનું સુખ એ સાચું નથી એવી જેને ખાતરી થઈ છે તે ભગવાનની ભક્તિ બરાબર કરે છે. ભરતજીએ રાજ્ય લેવાની ના પાડી, કહ્યું મારે તો રામજીની સેવામાં જવું છે, મારે શ્રી રામ દર્શન કરવા છે, હું રઘુનાથજીને શરણે જઈશ. સિંહાસનમાં તો શ્રી સીતાજી રામજી બિરાજશે. બધાને બહુ આનંદ થયો. અયોધ્યાની પ્રજા શ્રી રામ દર્શન માટે તલસતી હતી. તમસા નદીના કિનારે મધ્યરાત્રિએ સૌને ગાંઠ નિંદ્રા આવી અને તે સમયે રામજીએ ત્યાંથી પ્રયાણ કર્યું. ત્યારથી કેટલાક લોકો તો ઉપવાસ કરતા હતા, કેટલાક એકવાર ભોજન કરતા હતા, કેટલાક ધરતી ઉપર સૂતા હતા. એ સૌને અયોધ્યાની પ્રજાને ચિત્રકૂટ જઈ શ્રી સીતારામજીના દર્શન કરવાની તીવ્ર આતુરતા હતી. સૌએ વશિષ્ઠ ગુરુજીને વંદન કરીને કહ્યું કે ગુરુજી, અમને પણ આજ્ઞા થાય તો અમે બધા ચિત્રકૂટ જઈએ. મંત્રીઓ, મહાજન લોકો સૌએ ભરતજીને વંદન કરતા પ્રાર્થના કરી કે તમે ચિત્રકૂટ જાઓ તો અમને પણ સાથે લઈ જાઓ, અમને શ્રી રામના દર્શન થાય, અમને શ્રી રામ દર્શનની બહુ આતુરતા છે. ભરતજીએ કહ્યું કે જેને આવવાની ઈચ્છા હોય તે આવી શકે છે, આવતીકાલે સવારે પ્રયાણ કરવાનું છે. સર્વત્ર આનંદ આનંદ થઈ ગયો. આવતીકાલે સવારે શ્રી રામ દર્શન માટે જઈશું, ભરતજીને લીધે અમને શ્રી રામ દર્શન થવાના છે. તે અયોધ્યાની પ્રજાને ભરતજી આજે પ્રાણ કરતા પ્યારા લાગ્યા. જે પરમાત્માના દર્શન કરાવે, જે પ્રભુના માર્ગમાં વારે, તે પ્યારા લાગે જ ને. દર્શનની એટલી બધી આતુરતા હતી કે આજનો દિવસ ક્યારે પૂરો થશે, રાત્રિ ક્યારે પૂરી થશે, એવું બધાને થયા કરતું હતું. ચિત્રકૂટના પંથે પ્રાતઃકાળ પ્રયાણ માટેની બધી તૈયારી થઈ ગઈ. યુવાનો સગરા જવાન જવાને તૈયાર થયા. ડોસા ડોસીઓને કહ્યું, તમે ઘેર રહો, બેઠા બેઠા ઘર સાચવજો, અમે ચિત્રકૂટ જઈએ છીએ. કેટલાક યુવાનિયાઓ તો એવું સમજે છે કે ડોસો એટલે બોલતું ચાલતું તારું જ છે, એ ઘર સાચવવા માટે છે. વૃદ્ધોને બહુ દુઃખ થયું. એમને પણ રામજીના દર્શનની ઈચ્છા હતી, ઘરે રહેવા એ તૈયાર ન હતા. ભરતજીએ કહ્યું, જેની ઈચ્છા હોય તે બધા જ આવી શકો છો, મારી કોઈને ના નથી, બધાના ઘરનું રક્ષણ રાજ્ય તરફથી થશે. ખાસ પ્રધાન એવા જે સેવકો હતા એમને અયોધ્યામાં રાખ્યા, થોડી કંઈક સેના અયોધ્યામાં રાખી. ભરતજીએ તો રામજીનો રાજ્ય અભિષેક કરવાની તૈયારી સાથે જ પ્રયાણ કર્યું. ચાર સમુદ્રના જર સાથે લીધા, ચતુરંગીણી સેના સાથે લીધી. વાલ્મીકિ રામાયણમાં તો એવું લખ્યું છે કે 1,00,000 ઘોડેસવારો, 60,000 રથ અને 9,00,000 હાથીઓ ભરતજીએ સાથે લીધા. આ બધી સેના લઈને પ્રાતઃકાળના સમયે ભરતજી ચાલ્યા. ભરતજીની એવી ઈચ્છા હતી કે રામજીનો ચિત્રકૂટમાં જ પહેલો રાજ્ય અભિષેક કરીશું, અને તેથી બધી તૈયારી સાથે રાખી. રાજ્ય અભિષેકમાં 4 સમુદ્રના જળની જરૂર પડે છે. તે સમયે હાથી, ઘોડા, પદાતી, સગરી સેનાનું નિરીક્ષણ રાજાને કરવાનું હોય છે. તે અધિકાર પ્રમાણે ભરતજીએ બધી વ્યવસ્થા કરી હતી. કેટલાક રથમાં બેઠા, કેટલાક ઘોડા ઉપર બેઠા, કેટલાક હાથી ઉપર બેઠા. સૌ માતાઓ પણ તૈયાર થઈ પાલખીઓમાં બેસી ગઈ. આજે કઈ કઈનો કરી ઉતરી ગયો હતો એને હવે પશ્ચાતાપ થતો હતો. કઈ કઈએ કૌશલ્યા માને વંદન કર્યું. કૌશલ્યા માએ કઈ કઈને છાતી સરસી ચાંપી. કઈ કઈ પણ શ્રી રામના દર્શન કરવા માટે પાલખીમાં બેઠી. અરુંધતી સાથે, અગ્નિહોત્ર સાથે વશિષ્ઠજી રથમાં બિરાજ્યા. ભરતજીને માટે સુવર્ણનો સુંદર રથ તૈયાર કર્યો હતો, પણ ભરતજીએ તો રથને વંદન કરીને કહ્યું કે મારે રથમાં બેસવું નથી, હું તો વલકલ વસ્ત્ર ધારણ કરીશ. રામજી જેવી રીતે વનમાં ગયા એવી રીતે હું વનમાં જઈશ. ભરતજીએ વસ્ત્રો આભૂષણો ઉતારી દીધા, વલકલ ધારણ કર્યા. ભરતજીએ કહ્યું, હું રામજીનો સેવક છું, મારા માલિક વલકલ પહેરે અને હું સુંદર વસ્ત્રો આભૂષણો ધારણ કરું એ યોગ્ય નથી. મારા રામજી વનમાં પગે ચાલે છે અને હું રથમાં જાઉં? મારે રથમાં બેસવું નથી, હું તો વંદન કરતો જઈશ. ભરતજી રથમાં બેસવા તૈયાર થયા નહીં ત્યારે સૌ મૂંઝાયા. જે ઘોડા ઉપર બેઠા હતા તે પણ ઉતરી ગયા. ભરતજી ચાલે અને અમે ઘોડા ઉપર સી રીતે બેસી શકીએ? રથમાં બેઠેલા રથમાંથી ઉતર્યા. કૌશલ્યાજીના કાને વાત ગઈ કે ભરતજી ચાલીને જવાના છે, એ રથમાં બેસવાની ના પાડે છે. કૌશલ્યાજીએ આજ્ઞા કરી કે મારી પાલખી ભરત પાસે લઈ જાઓ. કૌશલ્યાજીએ ભરત પાસે જઈને કહ્યું, બેટા તારી માં તારા ઓવરણા લે છે. બેટા તું ચાલે તો અયોધ્યાના લોકો પણ ચાલશે. આ અયોધ્યાના લોકો વ્રત કરે છે, કેટલાક માત્ર દૂધ ઉપર જ રહે છે, રામ વિયોગમાં અનાજ લેતા નથી, ફર ફરાદી પણ લેતા નથી, કેટલાક ફર આહાર કરે છે, કેટલાક એકવાર ભોજન કરે છે, કેટલાક ધરતી ઉપર શયન કરે છે. અયોધ્યાની પ્રજા રામ વિયોગમાં દુઃખી છે અને બધા ચાલતા આવે તો વધારે દુઃખી થશે, સૌને કષ્ટ થશે. તાત ચઢું રથ બલી મહતારી, હોય હી પ્રિય પરિવારું દુખારી, તુમ્હારે ચલતા ચલીહી સબુ લોગુ, સકલ શોક કૃષ નહીં જોગુ. બેટા આવો આગ્રહ રાખીશ નહીં, મારી ઈચ્છા છે તું રથમાં બેસ. માએ આજ્ઞા કરી તે ભરતજી અને શત્રુઘ્નજી રથમાં વિરાજ્યા. ચતુરંગીણી સેના સાથે ભરતજીએ પ્રયાણ કર્યું. રામાયણમાં એનું બહુ વર્ણન આવે છે. પહેલા દિવસે શૃંગવેરપુર પહોંચ્યા. ભીલ લોકોએ દોડતા જઈ રાજા ગુહને ખબર આપ્યા કે કોઈ ભરત નામનો રાજા આવે છે, સાથે ચતુરંગીણી સેના છે. ગુહ રાજા વિચારમાં પડ્યા કે ભરત ચતુરંગીણી સેના લઈને વનમાં કેમ જાય છે? મને એમ લાગે છે કે રામજી સાથે યુદ્ધ કરવા જતો હશે. કા આચર્યુ ભરતુ અસ કરહી નહીં વિષ બેલી અમિય ફલ ફરહી. ભરત કઈ કઈનો દીકરો છે, તે શું ન કરે? ઝેરી વેલને કદી અમૃત ફર ફરતા હશે? ભરતને એમ હશે કે મને અયોધ્યાનું રાજ્ય મળ્યું છે, રામજી વનમાં એકલા છે, એમની સાથે યુદ્ધ કરીને મારું રાજ્ય નિષ્કંટક કરી દઉં. ભરત યુદ્ધ કરવાની ઈચ્છાથી જતો હશે. ગુરાજાએ ભીલ લોકોને આજ્ઞા કરી, ગંગા કિનારે મરવાનું છે, રામ સેવક આજે મરવાનું છે, આજે જરાય પાછા પડશો નહીં. હેહુ સંજો ઈલ રોખું ઘાટા, ટાઢું સકલ મરઈ કઈ ઠાટા, સન્મુખ લોહ ભરત સન લેવું, જિયત ન સુરસરી ઉત્તરણ દેવું. समर मरण पुनी सुर सरी तीरा राम काजू छन भागु सरीरा। तमे सौ शस्त्र अस्त्र सजज करीने युद्ध करवा तैयार थाओ, अमे लड़ीशू, अमारा जीवता अमे भरत ने गंगा पार उतरवा नहीं दईए, रामजीनी सेवानु आ काम छे। बिलोए कहूं तमे चिंता करशो नहीं, आजे धरती रुधिर थी भीनी थशे। बिन लोको शस्त्र अस्त्र सिद्ध करीने आव्या, बदा लड़वा तैयार थईने उभा, युद्धनो बेरीनाद करवानी ज्यां आज्ञा थई के गुहराजाना मंत्रीने छींक आवी। उत्तर दिशामां छींक आववाथी वृद्ध मंत्रीने मंत्रीए कह्युं, आ सुकन बतावे छे કે ભરતજી સાથે યુદ્ધ નહીં થાય, મૈત્રી થશે એવું લાગે છે, તમે ઉતાવળ ન કરો, ઉતાવળમાં કામ કરવાથી તો અનર્થ થાય, તમે ધીરજ રાખો, એકવાર ભરતજીની પરીક્ષા કરો કે ખરેખર એ રામજી સાથે યુદ્ધ કરવા જાય છે કે પ્રેમથી રામજીને મળવા જાય છે। વૃદ્ધ મંત્રીની આવી સલાહ થતાં ગુહરાજાએ પણ વિચાર કર્યો કે અવિવેકથી કોઈ કામ કરે તો વિનાશ થાય છે, બહુ વિવેકપૂર્વક કાર્ય કરે તો જ સફળતા મળે છે, માટે હું એકવાર ભરતની પરીક્ષા કરું। ગુહરાજા ભરતજીને મળવા જવા તૈયાર થયા, ત્રણ પ્રકારની સામગ્રી સાથે લીધી, સાત્વિક રાજસ અને તામસ, કંદમૂર ફર મીઠાઈ અને મદિરા માંસ સાથે લીધા। ગુરાજાએ વિચાર્યું કે આ ત્રણ પ્રકારની સામગ્રી હું ભરતજીને અર્પણ કરીશ અને જોઈશ કે ભરતજીની નજર ક્યાં જાય છે, મદિરા માંસ પર એમની નજર પડે તો માનીશ કે એમના મનમાં તમોગુણ છે, મીઠાઈ ઉપર નજર પડે તો માનીશ કે રજોગુણી છે, અને કંદ મૂર ફર ઉપર નજર પડે તો માનીશ કે ભરતજી સત્વગુણી છે। આહાર ઉપરથી માનવના મનની થોડી પરીક્ષા થાય છે, માનવને શું ભાવે છે, એ શું ખાય છે, એ ઉપરથી નિર્દેશ મળે છે કે એનું મન કેવું છે। જેને સાદું ભોજન ભાવે છે એના જીવનમાં કંઈક સાત્વિકતા છે, એને થોડો ભક્તિનો રંગ લાગ્યો છે। કેટલાક તો એવા હોય છે કે વાલ અને ભજીયા ઉપર જ તૂટી પડે છે, સમજવું એ જ રાક્ષસ, બીજો કયો રાક્ષસ આવે છે, રાક્ષસોને આવું જ ભાવે છે। સાત્વિક અન્ન પ્રત્યે જેને રુચિ નથી તે રાક્ષસ, એ દાળ ભાત ખાતા નથી, વાલ ભજીયા જેવા તામસી ખોરાક ઉપર નજર રાખે છે। આજકાલ લોકો તેલ મરચાં બહુ ખાય છે અને તેથી મરચાં જેવા થઈ જાય છે, અતિશય મીઠાઈ ખાય તે પણ સારું નથી, મીઠાઈ ને રાજસ આહાર કયો છે। આ શરીરથી પરોપકારના કાર્ય થાય છે તેથી શરીરને થોડું ભાડું આપવાનું છે, પેટ માંગે તે પેટને આપજો, જીભ માંગે તે જીભને આપશો નહીં, ભજન ને ભોજન કરો ત્યારે અંદર નજર રાખીને કરો, બહાર નજર રાખશો નહીં, અંદર પેટમાં નજર રાખજો, ભોજન કરવું એ પુણ્ય છે, જીભને લાળ લડાવવા એ પાપ છે। ભરતજીને અર્પણ કરવા માટે ત્રણ પ્રકારની સામગ્રી લઈને ગુહુરાજા ચાલ્યા। સૌથી પહેલાં મળ્યા વશિષ્ઠજી, ચિત્રકૂટની યાત્રામાં સૌથી આગળ વશિષ્ઠ ઋષિનો રથ હતો, અરુંધતીજી સાથે વશિષ્ઠજી રથમાં બિરાજ્યા હતા, એમની પાછળ ભરત શત્રુઘ્નનો રથ હતો। ગુહુરાજાને વશિષ્ઠ ઋષિના દર્શન કરતા આનંદ થયો, ગુહે સાષ્ટાંગ વંદન કર્યા, ત્યારે વશિષ્ઠજીએ પાછળ જોઈને કહ્યું, ભરત તને રામજીનો મિત્ર મળવા આવ્યો છે. રામજીનો મિત્ર. આ શબ્દ કાને આવ્યા પછી ભરતજી રથમાં બેસી શક્યા નહીં, રથમાંથી કૂદી પડ્યા. મેં સાંભળ્યું છે કે ગૃહરાજાએ મારા રામજીની બહુ સેવા કરી છે, રામજીએ એને અપનાવ્યો છે, મારા રામનો પે મિત્ર મળવા આવ્યો છે. તે ભરતજી દોડતા સામા ગયા. ગૃહરાજાએ ભેટ અર્પણ કરી. ભરતજી આ ભેટ તરફ નજર કરવાની સ્થિતિમાં ક્યાં હતા? ભરતજીની નજર તો શ્રી રામજીમાં હતી. ભરતજી નિર્ગુણ સ્થિતિમાં હતા, સત્વગુણથી પણ પર. રામજીના ધ્યાન સ્મરણમાં તન્મય હતા. ગૃહરાજાએ ભરતજીને વંદન કર્યું. ભરતજીને જોતા જ ગૃહરાજાને પ્રેમ જાગ્યો. ભરતજીએ ગૃહને આલિંગન આપ્યું, કહ્યું, ત્વમ રામસ્ય પ્રિયતમો ભક્તિમાનસી ભાગ્યવાન. મારા રામને પણ આરામ તમે આપ્યો છે, રામના તમે પ્યારા છો, ભાગ્યવાન છો, તમને ધન્ય છે. પછી તો ગૃહરાજાએ ભીલ લોકોને કહ્યું કે ના ના, ભરત તો રામ પ્રેમની મૂર્તિ છે, તે રામજીને મનાવવા માટે જાય છે, તમે સૌ સેવા કરો. જે ભીલ લોકો યુદ્ધ કરવા તૈયાર થઈ ગયા હતા એ જ ભીલ લોકો હવે સેવક બન્યા. ભરતજીએ ગૃહરાજાને કહ્યું, રામજીએ જે ઝાડ તરે વિશ્રામ કર્યો હતો તે ઝાડના મારે દર્શન કરવા છે. ગૃહરાજા ભરતજીને ગંગા કિનારે લઈ ગયા અને શીશમનું ઝાડ બતાવતા એમણે કહ્યું, આખી રાત શ્રી સીતારામજી આ ઝાડ હેઠળ વિરાજેલા. ભરતજી ઝાડને ભેટી પડ્યા, પ્રેમમાં પાગલ થઈ ગયા. પાગલ થયા વિના કોઈને પરમાત્મા મળ્યા નથી. અતિ લોભી માનવ પૈસા માટે પાગલ જેવો જ થાય છે. અતિ કામી જીવ કામ સુખ ભોગવવા પાગલ જેવો જ થાય છે. પાગલ થયા વિના પૈસો મળતો નથી તો પાગલ થયા વિના પરમાત્મા કેવી રીતે મળે? ભરતજીએ કહ્યું, ધન્ય છે આ વૃક્ષને, મારા રામ આ ઝાડની છાયામાં વિરાજ્યા હતા, મારા રામને એણે આ રામ આપ્યો. ગૃહરાજાને આ જોઈને આશ્ચર્ય થયું કે ક્યાં કઈ કઈ અને ક્યાં આ ભરત? ગૃહે કહ્યું, ભરતજી આ ઘાટમાં શ્રી રઘુનાથજીએ સ્નાન કર્યું હતું, તે અમે આ ઘાટનું નામ રાખ્યું છે રામઘાટ. અમને રોજ શ્રી સીતારામજીના દર્શન અહીં થાય છે. અમે નિત્ય સ્મરણ કરીએ છીએ કે રામજીએ આ ઘાટ પર સ્નાન કર્યું હતું. ભરતજી ગંગા માને વંદન કરી માંગ્યું કે માં, જોરી પાની બર માંગું એહું, શ્રી રામ પદ સહજ સ્નેહું, શ્રી રામજીના ચરણમાં મને સહજ પ્રેમ આપજો. ગમે તેવો પ્રસંગ આવે પણ રામજીના ચરણમાં મને કદી કુભાવ ન જાગે. ગંગાજીએ આશીર્વાદ આપ્યા. કૌશલ્યાદી માતાઓને ગૃહરાજા વંદન કરવા ગયા. માતાજીએ આશીર્વાદ આપ્યા. ભીલ લોકોએ બધાની ખૂબ સેવા કરી. ભરતજીએ એક દિવસ ત્યાં મુકામ કર્યો. બીજા દિવસે અનેક નાવડીઓ ગૃહરાજાએ મંગાવી બધાને ગંગા પાર ઉતાર્યા. ગંગા પાર જઈને ભરતજીએ વશિષ્ઠ ગુરુજીને વંદન કરતા કહ્યું, ગુરુજી મારા રામ અહીંથી ચાલતા ગયા છે. ગુરુજી હવે મને આગ્રહ ન કરશો, મને એવી આજ્ઞા ન આપશો કે હું રથમાં બેસું. આ બધાને રથમાં વાહનમાં બેસાડીને આપ આગળ લઈ જાઓ, હું તો ચાલતો આવીશ. રામુ પયો દેહી પાયમ સિધાયે, હમ કહ રથ ગજ બાજી બનાયે, સિર પર જાઉં ઉચિત અસ મોરા, સબ તે સબક ધર્મુ કઠોરા. હું તો રામજીનો સેવક, મારા માલિક ચાલતા ગયા છે અને હું રથમાં બેસીને જાઉં તો મને પાપ લાગે. વશિષ્ઠજી સમજી ગયા કે ભરતનો શુદ્ધ પ્રેમ છે, એને વધારે આગ્રહ કરીએ તો એ દુઃખી થાય છે. વશિષ્ઠજી બધાને વાહનમાં બેસાડીને આગળ લઈ ગયા. ભરત, શત્રુઘ્ન અને ગુહરાજા પાછળ ચાલતા ગયા. ભરતજી ચાલતા ચાલતા સીતારામ 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 બોલતા જતા હતા. રામ મેવા મેવાનું શોચંતમ, રામ રામેતિ વાદિનમ. સીતારામ સીતારામ બોલતા બોલતા આંખમાંથી આંસુ નીકળતા હતા. ભરતજીને કોઈ કોઈ વખત કઈ કઈ યાદ આવતા, તે વિચારતા કે કઈ કઈ તું રામજીને મોઢું કેવી રીતે બતાવીશ, તે આ શું કર્યું, મારું મોઢું કાળું કર્યું. સમુજી મા તું કર્તબ સકું ચાહી, કરત કુતરક કોટી મન માહી. ભરતજીના મનમાં અનેક તર્ક વિતર્ક ચાલ્યા કરતા હતા. એમના મનમાં થોડીક બીક હતી, ચિંતા હતી, થોડો સંકોચ હતો કે હું પ્રભુના સન્મુખ કેવી રીતે જાઉં, હું અપરાધી છું, મારે લીધે આ બધો અનર્થ થયો છે, માલિકને બહુ પરિશ્રમ થયો છે, મેં એમને બહુ દુઃખ આપ્યું છે, રામજી મને જોઈને ચાલ્યા જશે તો. આ વિચારે ભરતજી અતિ વ્યાકુળ થઈ જતા, વળી મનને સમજાવતા કે ના ના, મારા રામ અતિ ઉદાર છે, તે મારા અપરાધની ક્ષમા કરશે, શ્રી રામ તો અંતર્યામી છે, મારા હૃદયનો પ્રેમ એ જાણે છે, એ જરૂર મને અપનાવશે. વળી મનમાં સંદેહ થતો કે રામજી તો મને અપનાવશે, પણ કદાચ સીતાજીના મનમાં એવું આવશે કે અમને આટલો ત્રાસ આપ્યો અને હવે પ્રેમ બતાવવા માટે અહીંયા આવ્યા છો, શ્રી સીતાજી મને મળવા રામજીને ના કહેશે તો. પાછા મનને મનાવે છે કે ના ના, શ્રી સીતાજીના હૃદયમાં તો શ્રી રામજી વિરાજેલા છે, મારા પર તે કૃપા કરશે, તે જીવના દોષનો વિચાર કરતા જ નથી. હું શ્રી સીતારામજીના ચરણમાં સાષ્ટાંગ વંદન કરીને કહીશ કે ક્ષમા કરો, શ્રી સીતારામજી મને ક્ષમા કરશે, અપનાવશે. ભરતજી રામ નામનો જપ કરતા કરતા ચાલતા હતા. પગમાં જોડા નહીં, માથે છત્રી નહીં, સખત તડકો પડતો હતો. ભરતજીનું શ્રી અંગ અતિ કોમર હતું, તે ચરણોમાં મોટા મોટા ફૂલા પડ્યા, પણ ભરતજીને એનું ભાન ન હતું. ભરતજી દેહાતીત દશામાં હતા, શ્રી રામ પ્રેમમાં દેહ ભાન ભૂલ્યા હતા, શ્રી સીતારામજીના સ્મરણમાં તન્મય હતા. પ્રયાગરાજમાં બધા આવીને બેઠા હતા, સ્નાન કરતા હતા. ભરતજી પાછળથી આવ્યા. ગુરુજીને અને માતાઓને વંદન કરીને બધી વ્યવસ્થા કરી, ત્રિવેણી ગંગાને સાષ્ટાંગ પ્રણામ કરી, ભરતજીએ તેમાં સ્નાન કર્યું. પ્રયાગરાજ એ સર્વ તીર્થોનો રાજા છે, પ્રયાગ તીર્થરાજ છે અને પુષ્કર ક્ષેત્રરાજ છે. જ્યાં ભગવત સ્વરૂપ મુખ્ય હોય તેને ક્ષેત્ર કહે છે, જ્યાં જળ સ્વરૂપ મુખ્ય હોય તેને તીર્થ કહે છે. પ્રયાગરાજમાં શ્રી ગંગાજી, શ્રી યમુનાજી અને શ્રી સરસ્વતીજીનો સંગમ થયો છે. સીતા સીતે સવિતે યત્ર અંગતે તત્ર પ્લુતાશી જીવ મુત પતંતી દેહૈ સર્વ વિસર્જંતી ધીરાહા તે જનાહા સહામૃતત્વમ ભજંતે. સીતા સીતે સવિતે યત્ર સંગતે, સીતા એટલે શ્રી ગંગાજી અને અસીતા એટલે શ્રી યમુનાજી. સવિતા એટલે સરસ્વતીજી, ત્યાં ત્રણેયનો મધુર સંગમ થયો છે, જ્યાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનું મધુર મિલન છે. જ્ઞાની થવું બહુ કઠણ નથી, પ્રભુ પ્રેમી થવું કઠણ છે. ભક્તિ વિનાનું જ્ઞાન લંગડું છે અને જ્ઞાન વૈરાગ્યના સાથ વિનાની ભક્તિ આંધળી છે. જ્ઞાનનો અનુભવ વૈરાગ્ય અને ભક્તિ વગર થતો નથી. ભક્તિ વગરનું જ્ઞાન શબ્દમય બને તો તેથી જીવને લાભ થતો નથી. જ્ઞાનથી આંખ ઉગળે છે, જ્ઞાનથી હૃદય વિશાળ બને છે અને ભક્તિથી હૃદય કોમળ બને છે. જ્ઞાન ત્યાગની ભાવના લાવે છે અને ભક્તિ સમર્પણની. કેટલાક ભક્તિ કરે છે પણ જ્યારે દુઃખ આવે છે ત્યારે સંપત્તિમાં સુખમાં તે ભક્તિ કરતા નથી. જો તેમનું જ્ઞાન પરિપૂર્ણ હશે તો તે સુખમાં પણ ભક્તિ કરશે. જ્ઞાન અને ભક્તિ આ બંને હોય તો જીવ પરમાત્માના ચરણમાં જઈ શકે છે. કેટલાક જ્ઞાનીઓ એવું માને છે કે એમને ભક્તિની જરૂર નથી, તે ભક્તિનો તિરસ્કાર કરે છે. કેટલાક ભક્તો માને છે કે અમને જ્ઞાન વૈરાગ્યની જરૂર નથી. આ બંનેમાંથી કોઈ પણ વિચાર યોગ્ય નથી. ભક્તિ જ્ઞાન વૈરાગ્ય વગર રડે છે. જ્ઞાન વૈરાગ્ય સાથે આવે તો જ દડ બને છે. જ્ઞાન વૈરાગ્ય વિનાની ભક્તિ કાચી છે. ત્યારે જ્ઞાન એ ભક્તિ વિનાનું હોય તો તેમાં અભિમાન આવે છે અને અભિમાનને કારણે જ્ઞાનીનું પતન થાય છે. જ્ઞાન ભક્તિ સાથે આવે તો નમ્રતા લાવે છે. બ્રહ્મ જ્ઞાન થયું હોય, પરમાત્માનું જ્ઞાન થયું હોય પણ પરમાત્માના સ્વરૂપમાં પ્રીતિ ન હોય તો પરમાત્માનો અનુભવ થતો નથી. સાચો જ્ઞાની એ છે જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે. ગીતાજીમાં ભગવાને આજ્ઞા કરી છે, શ્રદ્ધાવાન ભજતે યો માં સમે યુક્તત્મો મતઃ. જ્ઞાનીને પણ ભક્તિની જરૂર છે. જ્ઞાન ભક્તિથી પરિપૂર્ણ થાય છે. જ્ઞાની પ્રભુ પ્રેમી હોવો જોઈએ. પ્રભુ પ્રેમ વિનાનું જ્ઞાન શુષ્ક છે. ઈશ્વરનું જ્ઞાન હોય પણ ઈશ્વર સાથે પ્રેમ ન હોય ત્યાં સુધી જ્ઞાન સફળ થતું નથી. જ્ઞાન મળ્યા પછી પણ પરમાત્મા સાથે પ્રેમ કરવો પડશે. રામાયણમાં એક ઠેકાણે વશિષ્ઠજીએ કહ્યું છે, સા સુખું કર્મું ધર્મું જરી જાઉં, જહમન રામ પદ પંકજ ભાવું, જોગું કુજોગું જ્ઞાનું અજ્ઞાનું, જહમ નહીં રામ પ્રેમ પ્રધાનું. રામ પ્રેમ વિનાનો વૈરાગ્ય એ વૈરાગ્ય નથી. રામ પ્રેમ વિનાનું જ્ઞાન એ અજ્ઞાન છે. જીવનો સોરાની પ્રેમ મારામાં છે એવી ખાતરી થયા પછી જ પ્રભુ માયાનો પડદો હટાવે છે. જેની આંખમાં પ્રભુ દર્શન માટે આંસુ નથી, જેના હૈયામાં પરમાત્માની ઝાંખી માટે આતુરતા નથી, એનું જ્ઞાન સાખપનું. કેવળ જ્ઞાનથી નહીં, પ્રભુ પ્રત્યેના પ્રેમમાં હૃદય પીગરે તો જ હૃદયની શુદ્ધિ થાય છે. એવી જ રીતે ભક્તિને જ્ઞાનનો સાથ ન હોય તો ઈશ્વરના વ્યાપક સ્વરૂપનો અનુભવ થતો નથી. ઈશ્વર એવી વસ્તુ નથી કે એક ઠેકાણે રહે. એક જ ઠેકાણે ઈશ્વરને નિહારે તે અધમ વૈષ્ણવ છે. જ્યાં જ્યાં નજર જાય ત્યાં ત્યાં જેને ઈશ્વર દેખાય તે મહાન વૈષ્ણવ છે. ભક્તિ જ્ઞાન વિનાની હશે તો ઈશ્વરના દર્શન એકમાં જ થશે, સર્વત્ર નહીં થાય. એકલી ભક્તિથી તો ઘરના ગોખલામાં જે ઠાકોરજીની મૂર્તિ હોય તેમાં જ ભગવાન દેખાશે, બીજે નહીં દેખાય. પરંતુ તેને જ્ઞાનનો સાથ મળે તો ભગવાન સર્વત્ર દેખાશે. કેવળ સગુણનો સાક્ષાત્કાર કરે તેથી મન શુદ્ધ થતું નથી. સાક્ષાત્કારથી મનની ચંચળતા જતી નથી, સગુણનો પ્રેમ અને નિર્ગુણનો અનુભવ એ સાથે થવા જોઈએ. નિર્ગુણનો અનુભવ અને સગુણનો પ્રેમ થાય ત્યારે માયાનું બંધન તૂટે છે. સગુણ અને નિર્ગુણ ભક્તિ હોય ત્યારે જ જીવ શિવ બને છે. ભક્તિને જ્ઞાનની અપેક્ષા છે અને જ્ઞાનને ભક્તિની. શ્રી ગંગાજી એ જ્ઞાનનું સ્વરૂપ છે, શ્રી યમુનાજી એ ભક્તિનું સ્વરૂપ છે, શ્રી સરસ્વતીજી એ વૈરાગ્યનું સ્વરૂપ છે. કોઈ વખત પ્રયાગરાજ જાઓ તો ધ્યાન રાખીને દર્શન કરજો. શ્રી ગંગાજી ગૌર છે, શ્રી યમુનાજી શ્યામ છે, પ્રત્યક્ષ દેખાય છે. સવિતે યત્ર સંગતે, અહીંયા સરસ્વતીજી ગુપ્ત છે. પ્રયાગરાજમાં જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યનો સમન્વય છે. યમુનાજી એ સૂર્યનારાયણની કન્યા છે, ગંગાજીને તો ભગીરથ મહારાજ લઈ આવ્યા છે. આ બંને સૂર્યવંશીની કન્યા છે. ભરતજી સાષ્ટાંગ વંદન કરીને કહે છે, હે ગંગામાં, હે યમુનામાં, હું એટલું જ માંગુ છું, જાન હું રામ કુટિલ કરી મોહી, લોક કહું ગુરુ સાહિબ દ્રોહી, સીતા રામ ચરણ રતિ મોરે, અનુદિન બઢું અનુગ્રહ તોરે. લોકો મારી ભલે નિંદા કરે, ભલે શ્રી સીતારામ મારો તિરસ્કાર કરે, પણ શ્રી સીતારામચંદ્રજીમાં મારો પ્રેમ દિવસે દિવસે વધે. કદાચ રામજી પણ મારો ત્યાગ કરે, મારી ઉપેક્ષા કરે, પણ રામજીના ચરણમાં મારો પ્રેમ વધે. શ્રી રામ પ્રેમ એ પંચમ પુરુષાર્થ છે. જ્ઞાનથી ભગવાન દૂર રહે છે, પ્રેમમાં ઘેલા થયેલા ગાંડા વૈષ્ણવો ભગવાનને બહુ ગમે છે. સર્વ તીર્થોનો રાજા પ્રયાગ છે. પ્રયાગરાજના મુખ્ય માલિક દેવ માધવરાય છે. પ્રયાગરાજમાં વેણી માધવ વિરાજેલા છે. માધવરાયને વેણી અત્યંત પ્રિય છે. ઠાકોરજીને ત્યાં વેણીનું દાન થાય છે, તેથી એમનું નામ છે વેણી માધવ. પ્રયાગરાજમાં અક્ષયવટ છે. પ્રયાગરાજમાં ભરતરાજ ઋષિનો આશ્રમ છે. પ્રયાગરાજનો એવો નિયમ છે કે ત્યાં કોઈ પણ જઈ શકે છે, પરંતુ ત્યાંથી નીકળવાનું હોય તો ભરતરાજ ઋષિની આજ્ઞા લેવી પડે છે. તીર્થની શોભા સંતોને લીધે છે. તીર્થમાં સ્નાન કરવાથી થોડા પાપ બરે છે, પણ તીર્થમાં વિરાજેલા ભજન આનંદી સંતો સાથે સત્સંગ કરવાથી ભક્તિનો રંગ લાગે છે. સંતો વિકાર વાસનાનો વિનાશ કરે છે. ભરતરાજજી વયોવૃદ્ધ મહાન જ્ઞાની ઋષિ છે. જે કોઈ પ્રયાગરાજ જાય તે ભરતરાજજીને વંદન કરી આજ્ઞા માંગે. ભરતરાજ ઋષિ પાસે જવાની ભરતજીની હિંમત થઈ નહીં. ભરતજીને સંકોચ થતો હતો કે હું ત્યાં કેવી રીતે જાઉં, કદાચ ઋષિ મને કાંઈ પૂછે તો હું શું જવાબ આપું. હું સંત સમાજમાં જઈ શકતો નથી, પણ લોકોએ કહ્યું અમારા તીર્થનો નિયમ છે કે અહીંયા જે કોઈ આવે છે તે ભરતરાજ ઋષિને વંદન કરે છે. પ્રયાગરાજનો આવો કાયદો હતો, તેથી અંતે ભરતજી શત્રુઘ્ન અને ગુહુ સાથે ભરતરાજજીના આશ્રમમાં ગયા. ભરતજી ખૂબ સંકોચ સાથે દૂરથી વંદન કરીને ખૂણામાં બેસી ગયા. નજર ધરતીમાં હતી. સીતારામ સીતારામનું સ્મરણ ચાલુ હતું. શિષ્યોએ ભરતરાજ ઋષિને ભરતજી આવ્યાની ખબર આપી. ભરતરાજ ઋષિ દોડતા આવ્યા, ભરતજીને ઉઠાવીને અંદર લઈ ગયા. બોલ્યા, ભરત, હું જાણું છું તમે આવ્યા ન હોત અને ગાદી ઉપર બેસીને રાજ્ય કર્યું હોત તોય ખોટું નહોતું, પણ મને તો એમ લાગે છે કે શ્રી રામ પ્રેમનો આદર્શ બતાવવા માટે જ તમારો અવતાર છે. તમે શ્રી રામ પ્રેમની મૂર્તિ છો. તું હું તો ભરત મોર મત એહું, ધરે દેહ જનુ રામ સમેહુ ભરત, અમે આ તીર્થ રાજ્યમાં રહીએ છીએ, અમને કોઈના ખોટા વખાણ કરતા આવડે જ નહીં, તમારા દર્શનથી અમને બહુ જ આનંદ થયો છે ભરત. ઘણા વર્ષો સુધી આ તીર્થરાજમાં અમે તપશ્ચર્યા કરી અને તે તપનું ફળ અમને શ્રી સીતારામજીના દર્શનમાં મળ્યું. હું વિચાર કરતો હતો કે તપશ્ચર્યાના ફળ રૂપે શ્રી રામ દર્શન થયા, પણ શ્રી રામ દર્શનનું ફળ શું હોઈ શકે? મને તો એવું લાગે છે કે શ્રી રામ દર્શનનું ફળ તે જ ભરતના દર્શન છે.